તારીખ 14/11/1987 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 216 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 175.
જે વ્યવહાર છે વ્યવહાર સગળો એવો ઉતાર છે એમ કહીને વ્યવહારનો નિષેધ કર્યો છે. પણ એ નિષેધ એ જ્ઞાન અપેક્ષાએ છે. દ્રષ્ટિને તો છે કે નથી પ્રશ્ન જ નથી. છે ને નથી ગણવું, છે કે નથી ને નથી ગણવું, છે બે માંથી એક પ્રશ્ન નથી. નિષેધ કરવાનો નથી પછી ત્યાં પ્રશ્ન. એવું દ્રવ દ્રષ્ટિનું પરિણામ હોય છે કે તે કેવળ જ્ઞાનની પર્યાય ક્ષમતા એની સામે દ્રષ્ટિ જોતી નથી. એને ખબર છે, એને એટલે દ્રવ દ્રષ્ટિ વાળા જીવને ખબર છે કે અનંત કાળમાં અનંત જીવોએ આવી રીતે દ્રવ ઉપર દ્રષ્ટિ સ્થાપીને અનંતી વિભૂતિ પ્રગટ કરી છે. દ્રવ દ્રષ્ટિથી દ્રવમાં રહેલી અનંત ગુણની પર્યાય, અનંત ગુણનો વૈભવ, અનંત આશ્ચર્યકારી શક્તિઓ પ્રગટ થાય છે. દ્રવ દ્રષ્ટિવાન જીવને શૂન્ય દ્રષ્ટિને ખબર છે. દ્રવ ઉપર દ્રષ્ટિ સ્થાપ્યા વિના કોઈ જીવને આત્મામાં રહેલી એમના વૈભવ અથવા વિભૂતિ પ્રગટ થાય, રિદ્ધિ સિદ્ધિ, આત્માની રિદ્ધિ સિદ્ધિ પ્રગટ થાય એવું બનતો સ્થાપીને એમ લીધું છે. દ્રવ દ્રષ્ટિ વાળા જીવને ખબર છે કે અનંત કાળમાં અનંત જીવોએ, અનંત કાળ મતિશ્રુત જ્ઞાનમાં અનંત કાળ આવી ગયો, કેવળ જ્ઞાન પ્રગટ્યા પહેલા. કેવળ જ્ઞાનમાં તો અનંત કાળ જણાય, પણ શ્રુત જ્ઞાનમાં અનંત કાળ આવી ગયો અને અનંત જીવો આવી ગયા. જે સાધક જીવો દ્રવ દ્રષ્ટિએ પરિણમાય, કેટલા પરિણમા કે અત્યાર સુધીમાં અનંત પરિણમા. હું પરિણમો છું તો હું કાંઈ પહેલો વહેલો નવો પરિણમો છું એમ દ્રવ દ્રષ્ટિવાળા જાણતા નથી. એમ જાણે છે કે મારા પહેલા અનંત આવા થઈ ગયા અને હવે પછી મારા પછી પણ અનંત આવા થશે. ભૂતકાળના અનંત જીવોનું ને ભવિષ્યના અનંત જીવોનું જ્ઞાન થાય છે, અનંત કાળનું પણ જ્ઞાન થાય છે. અધ્યાત્મનો વિષય ચારેય અનુયોગમાં ભરેલો છે. ચારેય અનુયોગમાંથી અધ્યાત્મનો વિષય વિશિષ્ટ વિષય છે. બધી જ વાતના શાસ્ત્ર આધાર મળે નહીં. બોલતો છે ભાવના, જો ભાવના ન ખોળે તો તીર્થંકરનો અત્યારે તો યોગ નથી. અનંતા તીર્થંકરો એ કહ્યું છે એવું કઈ રીતે કહ્યું? શાસ્ત્ર આધાર છે કઈ? શાસ્ત્રનો આધાર નથી, પણ આત્માનો આધાર તો જરૂર છે. આત્માનો પણ અનુભવથી આધાર છે, એમને લુખે લુખો અંતરથી આધાર નથી. અને એવો જે આધાર, એ આધાર પાસે બધા આધાર ઓછા બળવાન છે. શાસ્ત્રનો આધાર, તર્કનો આધાર, ન્યાયનો આધાર, ગમે તે પ્રમાણ હોય એ બધા પ્રમાણ અનુભવ પ્રમાણ કરતાં ઓછા બળવાન છે. સૌથી બળવાન અનુભવ પ્રમાણ છે. બધા પ્રમાણોમાં, પાંચેય પ્રમાણોમાં બળવાન પ્રમાણ અનુભવ પ્રમાણ છે. અહીંયા પણ અનંત અનંતની વાત લીધી છે, જેમ કે અનંતા તીર્થંકરોની વાત લીધી, તો અહીંયા કહે છે કે અનંત કાળમાં અનંત જીવોએ આવી રીતે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ સ્થાપી છે ભૂતકાળમાં. કેવી રીતે ખબર પડી આ? એ અમારા શ્રુત જ્ઞાનથી અમને ખબર પડી. અમારું શ્રુત જ્ઞાન ભવિષ્ય ભૂતકાળના અનંત કાળને માપી લે છે, ભવિષ્યના અનંત કાળને માપી લે છે. એમાં થયેલા અનંત સાધકોને પણ એ જાણી લે છે અને પ્રમાણ કરી લે છે, માપી લે છે એટલે પ્રમાણ કરી લે છે. વિશેષણ કરીને માપવું એ પ્રમાણ, એવું શુદ્ધ જ્ઞાન પ્રમાણ છે. ભલે શુદ્ધ જ્ઞાન પૂરું જ્ઞાન નથી અથવા અલ્પ જ્ઞાનમાં એની ગણતરી છે, તો પણ પ્રમાણ જ્ઞાનમાં એની ગણતરી છે. માન્ય કરેલું જ્ઞાન છે, અમાન્ય કરેલું જ્ઞાન નથી. એમ કે આ રેકોગ્નાઇઝ વાત છે, એમ પ્રમાણિત થયેલી વાત છે. ખરેખર તો એ જ શાસ્ત્ર છે. દ્રવસ્વરૂપ તો ભાવસ્વરૂપના નિમિત્તે ઉત્પન્ન થયેલી વાત છે. દ્રવસ્વરૂપ તો ભાવસ્વરૂપમાંથી નીકળેલી વાત છે. તો દ્રવ સ્વરૂપ છે એ દ્રવાગમ છે, અને ભાવ સ્વરૂપ છે એ ભાવાગમ છે. ખરેખર આગમ અધ્યાત્મમાં મુખ્ય વાત તો ભાવાગમ ને ભાવ અધ્યાત્મ નહીં છે. પછી એના વચનો ને દ્રવાગમ ને આગમના સિદ્ધાંતો ને અધ્યાત્મના સિદ્ધાંતો એ વચન વ્યવહારને કહેવાય છે. અનંતકાળમાં અનંત જીવોએ આવી રીતે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ સ્થાપીને, કેવી રીતે? મને જેવી રીતે પ્રગટ થઈ છે એવી રીતે, આવી રીતેનો અર્થ એ છે. જેવી રીતે પોતાને દ્રષ્ટિ પ્રગટ થઈને કામ કરી રહી છે, બસ આવી જ રીતે અનંત જીવોને ભૂતકાળમાં થઈ છે, ભવિષ્યમાં અનંત જીવોને આવી જ રીતે થશે. કોઈને રીતનો ભેદ નહીં હોય, કોઈને પરિણમનનો ભેદ નહીં હોય, કોઈ પ્રકાર ભેદ એમાં ઉત્પન્ન થવાનો. પછી અવસ્થા ગમે તે હોય, સ્ત્રીની અવસ્થા હોય, મનુષ્યની અવસ્થા હોય, નારકીની અવસ્થા હોય, જીવની હોશિયારની અવસ્થા હોય, એ અવસ્થા ભેદ ગમે તે હોય, પણ એ બધામાં એક જ રીતે પરિણમન થવાનું છે. બીજી કોઈ રીતે કોઈને પરિણમન થવાનું નથી. કાળમાં અનંત જીવોએ આવી રીતે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ સ્થાપીને અનંતી વિભૂતિ પ્રગટ કરી છે. આત્મામાં રહેલી અનંત ગુણની વિભૂતિ, અનંત આત્મિક રિદ્ધિ ને આત્મિક સિદ્ધિ, ઉદગળની રિદ્ધિ સિદ્ધિ ને નવનિધિ ને અનંતી નિધિ પ્રગટ કરી છે. આ પ્રકારે જ પ્રગટ કરી છે, બીજો કોઈ પ્રકાર નથી. અને દ્રષ્ટિ સ્થાપીને પ્રગટ કરી છે એનો અર્થ કે દ્રષ્ટિ સ્થાપ્યા વિના કોઈને આત્માની રીતે સિદ્ધિ પ્રગટ થઈ છે એમ પણ બુજવું નથી. એટલે દ્રષ્ટિવિહીન હોય, કોઈ દ્રવની દ્રષ્ટિ ન હોય, આત્મદ્રષ્ટિ ન હોય, ને એમ કહે કે આત્માની ઘણી શક્તિ પ્રગટ કરી છે, એ વાત પણ માનવા જેવી નથી. બાકી તો રીતિ સિદ્ધિ પૂજ્યથી મિથ્યા દ્રષ્ટિ જીવોને પણ પ્રગટ થાય છે. આ વિદ્યાધરોનું તો કામ જ એવું હોય છે, જે મનુષ્યો વિદ્યાધર તરીકે હોય છે તો તપશ્ચર્યા કરીને વિદ્યા સાધવી, વિદ્યા સાધવી તો ભૌગોલિક રીતે સિદ્ધિ થયો ભાઈ, એક વાત છે. દ્રવ્ય દ્રષ્ટિ હોય તો પછી દ્રવ્યમાં જે જે હોય તે પ્રગટ થાય જ. દ્ર દ્રવ્ય દ્રષ્ટિ હોય તો પછી દ્રવ્યમાં જે જે હોય તે પ્રગટ થાય જ, છતાં મને સમ્યક દર્શન થયું, મને અનુભૂતિ થઈ, એમ દ્રષ્ટિ પર્યાયમાં ચોંતી નથી જતી. એક સ્પષ્ટીકરણ તો એ કરવું છે કે દ્રવ્ય દ્રષ્ટિ હોય અને દ્રવ્યમાં જે હોય જે જે હોય જે જે કેવળ જ્ઞાન છે, અનંત સુખ છે, અનંત વીર્ય, અનંત પુરુષાર્થ છે, એ બધું જે જે છે તે બધું પ્રગટ થાય છે. દ્રવ્ય દ્રષ્ટિ હોય એને પ્રગટ થાય થાય ને થાય જ, થયા વિના રહે નહીં, અવશ્ય થાય. તો જાણવા માટે કહ્યું, એના ઉપર દ્રષ્ટિ મૂકવા માટે કહ્યું નથી, એમ કે જાણવા માટે કહ્યું. જે દ્રવ્યમાં અનંતું ભર્યું છે, દ્રવ દ્રષ્ટિવાળાને પ્રગટ થવાનું છે, ખવાનું થવાનું ને થવાનું, એ તો થાય જ, થાય જ, છતાં એનું સ્થાન શું? એ દ્રષ્ટિ એના ઉપર મૂકવી નહીં, દ્રષ્ટિને એનું સ્થાન બનાવવું નહીં, એટલે છતાં એમ કરીને વાત કરી કે છતાં મને સમ્યક દર્શન થયું, મને અનુભવ થઈ ગયો, એમ દ્રષ્ટિ પર્યાય ઉપર જતી નથી, ચોંટી જતી નથી, કેમકે એનો તો ચોંટવાનો સ્વભાવ છે, એ દ્રષ્ટિ પર્યાય ઉપર જતી નથી, પર્યાય ઉપર દ્રષ્ટિ ચોંટતી નથી. થાય છે ખરું બધું પ્રગટ, પણ થાય છે એ તો જણાવવા માટે કહ્યું, દ્રષ્ટિ બદલવા માટે કે દ્રષ્ટિ એના ઉપર રાખવા માટે શું શું થાય છે એમ કઈ કહેવું નથી. સમ્યક દર્શન ને અનુભવની સામે ન જોવું એમ કે દ્રષ્ટિએ કરીને જોવાનો પ્રશ્ન છે, જ્ઞાનમાં ગૌણપણે જાણવાનો પ્રશ્ન છે, જ્ઞાનમાં પણ ગૌણપણે જાણવાનો મુખ્યપણે જાણવાનો એ પ્રશ્ન નથી. ગૌણ મુખ્યમાં મુખ્ય છે દ્રવ્ય, જે દ્રષ્ટિનો વિષય છે તે જ મુખ્ય છે, અને મુખ્યતાને, જ્ઞાનની મુખ્યતાને દ્રષ્ટિના વિષય સાથે અવિનાભાવી સંબંધ છે. જેની દ્રષ્ટિ હોય એની જ જ્ઞાનમાં મુખ્યતા રહે સહજપણે. રાગની દ્રષ્ટિ છે તો રાગની મુખ્યતા રહે, પરની દ્રષ્ટિ છે તો પરની મુખ્યતા રહે, એની દ્રષ્ટિ એની મુખ્યતા સ્વાભાવિક બને. જ્યાં જ્ઞાન થી કામ થાય છે ત્યાં પણ પદ્ધતિ એ છે કે જેને મુખ્ય કરી રહ્યો છે એને ગૌણ કરે છે, એ સમજીને પુરુષાર્થ થઈ શકે છે, અને ત્યાં મિથ્યાત્મ ગળતું જાય છે, મિથ્યાત્મની શક્તિ છે એ હીન થતી જાય છે, કપાતી જાય છે, એમ કરતા ગુણ છે એમાં એ રીતે આગળ વધે છે, નાસ્તિક. પણ મુખ્યતા છે એ બદલે છે, દ્રવ્યને ઓળખતા દ્રવ્યની મુખ્યતા આવે છે અને દ્રવ્યની મુખ્યતા આવતા દ્રષ્ટિ મળી જાય છે. દ્રવ્યને ઓળખતા એની માનતા સમજાય છે, માનતા જ્ઞાનમાં આવે છે, અને માનતા જ્ઞાનમાં આવતા એની મુખ્યતા આવી જાય છે, આવતા દ્રષ્ટિ મળતો મારે છે. એક પ્રકારની પણ એ બધો પર્યાયનો વિષય મેળવવા માટે છે, જાણવા માટે છે, તપાસવા માટે છે, મેળવવા માટે છે, પણ આધાર લેવા માટે નથી. આધાર લેવો, મુખ્યતા કરવી, એ તો એ ત્રિકાળી સ્વભાવની જ મુખ્યતા કરવાની આજ્ઞા છે. પર્યાયને તો મેળવવાનો કે તપાસવા પૂરતો જ વિષય રાખવાનો છે, એથી આગળ ત્યાં જવાનો નથી, એ મર્યાદા છે. સમ્યક દર્શન અને અનુભવ થયો એ તો પ્રારંભ છે, એ તો પ્રારંભથી ઠેઠ પૂર્ણતા સુધી, એટલે કેવળ જ્ઞાન પર્યંત અનંત આનંદ પરમાનંદ પ્રગટે ત્યાં સુધી બધાને કાઢી નાખીને, કોણ કરીને એમાં વાત નથી લીધી, બધાને નહીં વિષય કરીને કાઢી નાખીને દ્રવ ઉપર દ્રષ્ટિ સ્થપાયેલી રહે છે, કોઈને વિષય કરે નહીં. સમ્યક દર્શન થતા અનંતકાળમાં કદી પણ ન અનુભવમાં આવેલો આત્માનો આનંદ ઉત્પન્ન થાય. ભૂમિ દશામાં આનંદની છોડો ઉડે ફુવારા ફાટે, અને અરિયંત દશામાં પરમાનંદ પરમ ઉત્કૃષ્ટ ચરમ સીમાનો આનંદ પ્રગટ થાય. તો પણ દ્રષ્ટિ સામે જોતી, આનંદની સામે જોતી નથી. પણ એ તો આનંદ તો એક સમયની પર્યાય છે. આનંદનું ધામ આખો દ્રષ્ટિના કબજામાં છે. જેને આખો ખજાનો કબજામાં છે એ થોડું બહાર છલકાય છે, એને પકડવા જતો નથી. જેની પાસે આખો ઘડો ભર્યો છે એને થોડું બહાર છલકાઈ જાય તો એને પકડવા જતો નથી, ઘડાને હાચવે છે. છલકાયેલું લેવા જાય તો ઘડો ખોઈ બેસે. એમ છે, દ્રવ તો કુંભ છે, અમૃત નો કુંભ છે. એનું ગૌણ મુખ્ય કરવાનું કાર્ય નથી દ્રષ્ટિ. દ્રષ્ટિની વાત ચાલે, જ્ઞાનની વાત નથી ચાલતી. જ્ઞાન મુખ્ય ગૌણ કરે, દ્રષ્ટિમાં મુખ્ય ગૌણ કરવાનો ધર્મ નથી દ્રષ્ટિનો. જેને વિષય કરે તેને પૂરેપૂરો એક ધારો એને વિષય કરે, બીજાને વિષય ન કરે. કાઢી જ નાખે બધાને, બાદ એટલે કાઢી નાખે. આ હું નહીં, એક સમયનું કેવળ જ્ઞાન તે હું નહીં, એમ કે એટલે પ્રયોજનભૂત વિષયમાં સમ્યક દર્શન એ નથી ને કેવળ જ્ઞાન એ નથી. શૈલી આવી છે દૃષ્ટિ પ્રકાશમાં કે મોક્ષ પર્યાય છે, મુજે પ્રયોજન નહીં. બીજા દ્રષ્ટિ પ્રધાન શૈલી છે, એ દ્રષ્ટિ પ્રધાન શૈલીથી એ વિષય ન સાંભળ્યો હોય તો ભડકે છે. પ્રયોજનનો વિષય એટલે કે આધારભૂત વિષય, આધાર લેવાનું સ્થાન એ સ્વદ્રવ્ય છે અને કોઈ પણ પર્યાય નથી. પ્રારંભથી માંડીને પૂર્ણતા બધાને દ્રષ્ટિ કાઢી નાખે છે, કોઈને પણ સ્વીકારતી નથી. બધાને કાઢી નાખીને દ્રવ ઉપર સ્થપાયેલી રહે છે. બધાને ગૌણ રાખીને એમ નથી કહેતા, કાઢી નાખીને દ્રવ ઉપર સ્થપાયેલી રહે છે દ્રવ દ્રષ્ટિ. એમાંથી ભાવ કાંઈક બહુ સારો કે કોઈ પણ જાતની આશા વગર તદ્દન નિષ્પ્રભ ભાવે દ્રષ્ટિ પ્રગટ થાય છે. એમ નથી કે મને આનંદ પ્રગટે, મને સુખ પ્રગટે, શાંતિ દે ને એટલે પર એમ દ્રષ્ટિમાં નથી. પ્રગટ કરવાની વાત દ્રષ્ટિમાં નથી. દ્રષ્ટિને તો એનો એનો ભગવાન એનો પરમાત્મા પ્રગટ જ છે, નવો પ્રગટ કરવાનો પ્રશ્ન રહેતો નથી. એમ જુએ છે કે પહેલા મારે પોતે વિમુખ છો, વિમુખપણે આ નિત્ય પ્રગટ અનાદિ પ્રગટ પરમાત્માને મેં જોયા નહીં, હવે એની સન્મુખ થતા એ પરમાત્મા તત્વને પોતા સ્વરૂપે મેં જોયા. વાત પૂરું થઈ ગઈ, હવે પ્રગટ કરવું ને પ્રગટ કરવું એ પ્રશ્ન મારા માટે રહેતો નથી. એ પ્રશ્ન જ નથી મારે. અભિપ્રાય જ્ઞાનનો પર્યાય છે, કેવું હોય છે એનો ધર્મ કેવો, એનો ગુણ કેવો, પ્રકાર પ્રકાર કેવો, પરિણમન નો પ્રકાર કેવો, દ્રષ્ટિ એટલે શું, એ વાત સમજાવી છે. એ વિશે સ્પષ્ટ કરવું છે. પ્રાય જ્ઞાનમાં રહીએ છીએ બરાબર, દ્રષ્ટિ એનો નિષેધ કરે છે એમ કહેવાય, ખરેખર એને વિષય કરતી નથી, દ્રષ્ટિ એને વિષય કરતી ચાલે છે. બધું સાથે સાથે જ્ઞાન, જ્ઞાનમાં સ્વધાનમાં પરિણમન સાથે સાથે ચાલે છે. પણ જ્ઞાન જ્ઞાનનું કામ કરે છે ને દ્રષ્ટિ દ્રષ્ટિનું કામ કરે છે, દ્રષ્ટિ જ્ઞાનનું કામ કરે ને જ્ઞાન દ્રષ્ટિનું કામ કરે નહીં. અભિપ્રાયમાં એમ છે, જ્ઞાનના અભિપ્રાયમાં એમ છે કે મને સુખ હો, મને શાંતિ હો, મને અશાંતિનો અને દુઃખનો ઉપદ્રવ ન હો, એવું ભલે જ્ઞાનમાં સમજણમાં અભિપ્રાય હોય તો પણ જ્ઞાનમાં એ અભિપ્રાય સમ્યક ક્યારે, સાચો ક્યારે, એની ગૌણતા રહે ત્યારે, એની મુખ્યતામાં એ વાત સાચી. જ્ઞાનમાં એમ છે, જ્ઞાન દ્રષ્ટિને સાથ આપે છે, પણ એને દ્રષ્ટિ વિષય નથી કરતી, એને જ્ઞાન સાથ નથી આપતું. ભલે અભિપ્રાય છે તો પણ મુખ્યપણે તો એને દ્રવ્યની જ જ્ઞાનની જ્ઞાનમાં મુખ્યતા છે, સુખ શાંતિ પ્રગટ કરવાની જ્ઞાનમાં મુખ્યતા નથી, ગૌણતા છે જ્ઞાનની. એમ છે, જો પર્યાયમાં ઉત્પન્ન થવા વાળા શાંતિ ને સુખની મુખ્યતા રહે ને મુખ્યતા થાય, આનંદ આવ્યા પછી એક દર્શનમાં આનંદ આવે ને એ આનંદની જો મુખ્યતા થઈ જાય, વિચ્યુત થઈ જાય, એનું સમ્યક દર્શન નાશ ને પામે, સમ્યક દર્શનનો વિનાશ થાય. પ્રશ્ન તો થવા યોગ્ય છે કે જે જે સમ્યક દ્રષ્ટિ થયો એને સમ્યક દર્શન પહેલા સ્વરૂપનો અત્યંત સ્વરૂપ રસ વાળું ભોલન હોય છે અને એને નિર્વિકલ્પ દશા ઉત્પન્ન. સમ્યક દર્શન સ્વસંવેદન જ્ઞાન અને સ્વરૂપનો આનંદ થયો પછી થોડી સેકન્ડોમાં જે ચ્યુત થાય છે, જે સેકન્ડોમાં ચ્યુતિ થાય છે, અંતર્મૂર્તમાં જગતની અંતર્મૂર્તમાં એ દશા પૂરી થઈ છે, દશામાં આવતા હવે ક્ષણ માત્ર ની અંદર થોડી સેકન્ડોમાં ચ્યુત થાય છે. જ્યારે જે સેકન્ડોમાં જે પળોની અંદર એની ચ્યુતિ થાય છે, એ પળની અંદર કોઈ દુનિયાદારીનો વિષય નથી ઉભો થતો, કઈ જગતના કોઈ પદાર્થનો વિષય નથી, વિષય કશાયમાં એ જીવ આવ્યો નથી, ત્યાં પણ હજી સ્વરૂપ રસવાળું ગોલન જ ચાલે છે. જે કામ કરવું હોય એ કામ શરૂ કર્યા પહેલા એ કામનો વિચાર, અને તીવ્ર રસથી એ કામ થયું હોય તો પૂરું થયા પછી પણ એનો જ વિચાર, એમ લંબાય છે કે નહીં, માત્ર તીવ્ર રસથી કરે આવે તો એને ત્યાર પછી એ જ વિચારો ચાલતા હોય, પહેલા પણ એ વિચારો આવે. એમ સમ્યક દર્શન તો કોઈ અભૂતપૂર્વ પર્યાય છે, અપૂર્વ વસ્તુ ઉત્પન્ન થઈ તો કેટલા રસથી ઉત્પન્ન થઈ છે, કોઈ કાળે જેટલો રસ ઉત્પન્ન નથી થયો એટલો રસ ઉત્પન્ન થયો છે આત્માનો ઉત્પન્ન થઈ છે, અને એનો સ્વાદ લીધો અપરોક્ષપણે પ્રત્યક્ષ થઈને એનો સ્વાદ લીધો, અનુભવ લીધો, પછી થોડી જ પળોમાં છૂટી થાય છે. કઈ વિષય કશાયના કારણે તો ત્યાં થયું નથી, હજી તો એના ગોલનમાંથી બહાર નીકળી શકે એમ નથી, સ્વરૂપના ગોલનમાંથી તાત્કાલિક તો બહાર નીકળી શકે એમ છે નહીં, એટલો તો રસ ત્યાં આવ્યો છે, તો ચ્યુતિ થવાનું પર્યાય નહીં. ત્યાં જે આનંદ આવ્યો એ આનંદ ની મુખ્યતા, ત્યાં તો બીજું કઈ છે ને, હજી તો થોડી પરોક્ષ છે, સેકન્ડો ચાલે છે, એ સેકન્ડ ની અંદર ક્યાં કેમ દ્રષ્ટિ છૂટી ગઈ, દ્રષ્ટિ વિપરીત થઈ ગઈ, છૂટી ગઈ એટલે વિપરીત થઈ ગઈ, કેમ વિપરીત થઈ કે પર્યાય ઉપર ગઈ માટે વિપરીત થઈ ગઈ, એમ ગુરુદેવ શ્રી બહુ સ્પષ્ટ કર્યું છે. દ્રષ્ટિ થવાનું શું કારણ? પર્યાય મુદાહ પર્યાય, પર્યાયમાં મૂળ કેટલી પર્યાયની ગમતા હોય તે વિષયમાં અંદાજ બાંધવો, એ અંદાજ બાંધવા માટે અનેકવિધ પ્રકારે જેને દ્રષ્ટિ પ્રગટ થઈ છે એ વાત દ્રષ્ટિવંત ધર્માત્મા હોય શૈલીથી વાત કરે છે. કાય પર્યાય કે પરદવમ પરભાવમ હેયમ શૈલીથી વાત થાય, પરદ્રવ છે પરભાવ છે, દ્રષ્ટિ નથી કરવાની, આશ્રય નથી લેવાનો, મુખ્યતા નથી એની કરવાની. આ આગમ દ્રવ્યાનું યુગ થી તો ક્ષાયિક પર્યાય કઈ પંદ્રવ છે? દ્રવ્ય તો છે જ નહીં, પર્યાય જ છે. ક્ષાયિક પર્યાય તો પર્યાય છે, દ્રવ્ય નથી. તો કે પરદ્રવ્યમ પેલો બોલીએ છે નિયમ સારની 50 ટકા ભગવાન પદ્મ પ્રબંધ ધારી દે જબરજસ્ત પરદ્રવ્યમ એને પરદ્રવ્ય પર પણ તો પર્યાય છે ને પ્રભુ. તો કે જેમ પરદ્રવ્ય છે એ સ્થાને એ છે એટલે અમે એને પરદ્રવ્ય લઈએ છીએ. એને અમે પરદ્રવ્યના સ્થાનમાં મૂકતા હોવાથી જેમ પરદ્રવ્ય આશ્રય કરવા યોગ્ય નથી, ઉપાધિ નથી. શાહી પર્યાય કેવળ જ્ઞાનની હોય ઉપાધિ એટલે એને પરદ્રવ્ય કહીએ છીએ. સ્વભાવ ભાવે સંપૂર્ણ સ્વભાવ ભાવે પ્રકાશિત હોવા છતાં એને પરભાવ કહીએ છીએ અને દ્રષ્ટિનો વિષય નહીં હોવાથી એને એ કહીએ છીએ. ત્રણ બોલ લીધા છે એક સાથે પરદ્રવ્યમ પરભાવમ એમ તી આ પ્રમાણે છે. આ એનો પર્યાયનું દ્રષ્ટિમાં શું સ્થાન છે એ વિશે સ્પષ્ટ થાય છે. એ તો સુખનું ધામ છે એવું જે પોતાનું સ્વરૂપ છે. પાછું સુખનું ધામ છે કોઈ અન્ય નથી, પોતાનું જ જે સ્વરૂપ છે સુખનું ધામ એને એવી રીતે લપેટ થઈને વળગીને રહી છે, ચોંટીને રહી છે કે એને સ્વદ્રવ્યની સ્પૃહા એટલી બધી છે, પરિપૂર્ણ છે, પૂરેપૂરી સ્વદ્રવ્યની સ્પૃહા છે કે જેથી એને પ્રગટ થતી પર્યાયની પણ સ્પૃહા નથી, આશા નથી. આવી પર્યાય પ્રગટ થાવ એવી આશા દ્રષ્ટિ ધારતી આને પરમ નિષ્ફળપણું કહેવામાં આવે છે. નિષ્ફળતાની આ ચરમ સીમા છે કે એક સમયના પરમાનંદને જેને સ્પૃહા નથી એવી દ્રષ્ટિ સ્વચ્છંદે પ્રવર્તે છે. એક સ્વચ્છંદ છે એનો પણ ગુણ છે, આ દોષ નથી પણ ગુણ ગુણ છે. સ્વચ્છંદ છે એટલે કોઈનો એમાં હસ્તક્ષેપ કામ આવે એવું. કોઈ પણ જાતની આશા વગર એમ કોઈ પણ જાતમાં બધું આવી ગયું, આત્માની રિદ્ધિ સિદ્ધિ પ્રગટ થાવ કાંઈ, આત્માની અનંત શક્તિઓ પ્રગટ થાવ થશે જ, દ્રષ્ટિવાનને તો થશે જ, પણ એની સ્પૃહા જેને નથી એવું જેનું પરિણમન છે એને દ્રવ્ય દ્રષ્ટિ કહીએ. એની સ્પૃહા હોય એને દ્રવ્ય દ્રષ્ટિ હોય શા માટે? કેમ કરીને જ્ઞાનીને ધર્મીને અહમ અભિમાન હોતું નથી એનો આ સીધો જવાબ છે કે પર્યાયમાં અહમ પણ છૂટી ગયું છે એને અભિમાન થવાનો પ્રશ્ન રહેતો નથી. ઘણું જ્ઞાન કોઈ સમ્યક દ્રષ્ટિ હોય તો જ ગુરુનું જ્ઞાન થાય, અને કોઈ જ્ઞાની હોય એને એક પૂર્વનું અલ્પ પણ જ્ઞાન ન હોય શાસ્ત્ર. આમ તો 14 પૂર્વનો સાર અહીં પહે છે પણ એક પૂર્વનું શાસ્ત્રનું પદ્ધતિસરનું જ્ઞાન અલ્પ પણ ન હોય, અલ્પ હોય એમ નહીં અલ્પ પણ ન હોય, અને કોઈ ચોથા ગુણસ્થાનવાળા સમય દ્રષ્ટિ બારંગધારી હોય, 11, 14, 12, 12 બારંગધારી હોય કે આ મુનિ છે એને કઈ ખબર પડતી નથી. આપણને સમય દ્રષ્ટિને બાર અંગ છે, લબ્ધી પ્રગતિ હોય. આમ તો ઘણા ભણ્યા ભણાતા નથી પણ લબ્ધી પ્રગતિ હોય, દરવિંદી સાધુ હોય, સમય દ્રષ્ટિ હોય, એકલો આચાર હોય, બાર અંગને લબ્ધી પ્રગતિ હોય, પછી આ દ્રષ્ટિને 11 અંગને 9 લવ 9 પૂર્વની લબ્ધી પ્રગતિ હોય. સમય દ્રષ્ટિને બાર અંક છોકરો ની લગતી કરતા વિશેષ થઈ ગયો એવું અભિમાન સમજે છે કે આ તો ક્ષયોક્ષમ છે, કેવળ જ્ઞાન પાસે તો અનંતમાં ભાગે છે, અને કેવળ જ્ઞાન થી અનંત ગુણ સંપન્ન મારું જે જ્ઞાન ગુણ છે એ તો મારું સ્વરૂપ છે. તો હું જ્ઞાન નો સમુદ્ર થઈને એક ખાબોચિયામાં કેવી રીતે આવું? ચૌદ પૂર્વ ની લબ્ધિ પણ અનંત જ્ઞાન ગુણ ની શક્તિ પાસે તો એક ખાબોચિયા જેવડી છે. નાનું ખાબોચિયું હોય સમુદ્ર પાસે એનો શું હિસાબ છે? કઈ હિસાબ નથી. એવું એના જ્ઞાનમાં માપ છે, બરાબર પોતાના સ્વરૂપનું અને વર્તમાન પર્યાયનું એને માપ છે. જો ચૌદ પૂર્વની લબ્ધિમાં પણ અહંપણું થતું નથી તો બીજા ઓછા વત્તા સૂક્ષ્મધારી સમ્યક દ્રષ્ટિને ક્યાંય પણ શ્રુત જ્ઞાનના વિકાસનું અહંપણું થાય એ પ્રશ્ન રહેતો નથી. કોઈ પણ જાતની આશા વગર એ કોઈ પણ ગુણના પરિણામમાં કોઈ પણ પર્યાયની આશા વગર કોઈ પણ સંયોગની આશા વગર આ તો મિથ્યા દ્રષ્ટિ હોય. અત્યારે આપણને દર્શન નથી થતું, કાંઈ નહીં હોય, આપણે ભાવ સારા કરીએ, કોઈને બાંધીએ, સારા ભાવ રાખીએ, દેવગુરુ શાસ્ત્રમાં અર્પણતા કરીએ, વળી પાછા આપણને ભવિષ્યમાં દેવગુરુ શાસ્ત્ર મળે, કાંઈ નહીં તો મહાવિદ્યા આદિ ક્ષેત્ર મળે ત્યાં તો દેવગુરુ શાસ્ત્રની ઉપલબ્ધિ સારી છે, વિપુલ પ્રમાણમાં છે. તો ત્યાં પાછો પામી તો ત્યાં આવી નહીં પામીએ તો ત્યાં પામશો. એને કહે છે કે અહીંયા તો તારે ઉપેક્ષા કરવી છે અને ત્યાં તારે આશા રાખવી છે. અહીંયા તું કામ કરી શકે છો એ પરિસ્થિતિમાં તારે ઉપેક્ષા કરવી છે. અહીંયા આત્માનો પુરુષાર્થ કરવાને બદલે પુણ્ય બાંધવું છે અને પછી ભવિષ્યના પુણ્યના ફળમાં તારે પુરુષાર્થ કરવો છે. તારી વિચારણાનું કોઈ ઠેકાણું નથી. એ વાત તારા સ્વરૂપને કરું છી માની પછી કરીશ એ વાત ક્યાંથી ઉત્પન્ન થઈ કે અત્યારે કરવું નથી ત્યાંથી ઉત્પન્ન થઈ? કોઈ દેણદાર પાસે લેણદાર જાય અને જેને દેણું છે એની પાસે પૂરતા પૈસા હોવા છતાં એક પૈસો ન આપે અને એમ કે તને હું તમને ભવિષ્યમાં દઈશ અત્યારે નહીં, શું કહે? તમારી પાસે તો 5-25 લાખ ઘૂડી છે, મારા તો 25,000 જ બાકી છે, મારે જરૂર છે, મારે મારા પૈસા મને પાછા આપો, અત્યારે ન આપો. પણ છે ને તો કે છે તો ખરા પણ અત્યારે નહીં, એનો અર્થ શું થાય? કે આને દેવાની દાનત નથી, સીધી વાત છે કે એમ? અત્યારે પુરુષાર્થ કરી શકો એમ છો? તો અત્યારે તો હું બાંધુ મહાવિદ્યમાં જઈને પછી પુરુષાર્થ કરીશ. તું કદી પુરુષાર્થ કરવાનો નથી એ વાત નક્કી છે. અત્યારે કરવો નથી, ભવિષ્યમાં પણ તારે કરવો છે એ વાત અમે માનતા. કેટલી સ્પૃહા ઉડાડી છે એમ કેવું છે? જેને દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ કરવી છે એને આ વાત સમજવી જોઈએ, સમજવી પડશે. એ વગર દ્રવ્ય દ્રષ્ટિ થશે એ દ્રવ્ય દ્રષ્ટિને સ્પૃહા નથી. તો સ્પૃહા રાખીને દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ થશે નહીં. કોઈ પણ જાતની આશા અને સ્પૃહા વિના દ્રવ્ય દ્રષ્ટિ એવા ભાવે પ્રગટ થાય છે કે જેને કોઈ સ્પૃહા હોતી નથી અને એ બહુ વાસ્તવિક છે. દ્રષ્ટિને સ્પૃહા નહીં હોવાનું વાસ્તવિક એટલા માટે છે કે દ્રષ્ટિને જે અનંત ગુણની ખાણ મળી ગઈ છે, જે ખજાનો ને જે ભંડાર એના હાથમાં આવ્યો છે, એના કબજામાં આવ્યો છે, એની પાસે કોઈ ઉત્કૃષ્ટ નથી. એક સમયની પૂર્ણ પર્યાય પણ એની પાસે ઉત્કૃષ્ટ નથી. અધૂરી પર્યાયનો તો ક્યાં હિસાબ કરવો? પૂર્ણ પર્યાય પણ ઉત્કૃષ્ટ તો વાસ્તવિકતા એ છે કે જે જે એક સમયની પૂર્ણ પર્યાય થી અનંત ગુણ છે એને ગૌણ કરીને એક સમયની પર્યાય કેવી રીતે વળગે એના પ્રત્યે જવાનો એની આશા રાખવાનો પ્રશ્ન રહેતો આપણે કોઈ દિવસ જતા એકાદ દિવસ તો કઈક જવું જોઈએ મળ્યું હોય મોકલી કોઈ ચીજ રેગી કરી હોય કઈ લાલચી બાને કઈ આશા રાખે છે ઉકડામાં ઉકડાની આશા રાખવાની હોતી કેવી રીતે રાખે એની પાસે સંપત્તિ છે રોજ વાસી દુ કાઢીને ઉકડે નાખી આવવાનું હોય ઘરમાંથી રોજ વાળી છોડીને ઉકડે નાખી આવવાનું ત્યાંથી પછી કઈ આશા રાખવાનો પ્રશ્ન ઉત્પન્ન થતો નથી એમ સમયસારની અંદર અજીવ અધિકારમાં એ વિષય 50 થી 55 ગાથા 6 ગાથા સાથે 29 બોલનો ઉકડો કહેતા હતા 29 બોલ લીધા છે એટલું તો નહીં પણ એ બધી જીવની પર્યાય ને અજીવ માં ખસવી છે ઉદગળ ના પરિણામ હોવાને લીધે આત્માને બાય છે આત્માની અનુભૂતિ થી એ બાય છે અનુભૂતિ એને વિષયિત કરતી સીધે સીધે એમાં ગુણ સ્થાન લઈ લીધા છે ગુણ સ્થાન માર્ગના સ્થાન ને જીવ સ્થાન ત્રણ બોલે છે એના પેટા પેટ કરો તો 14 કરી 42 થાય બધા લઈ લીધા છે એવી દ્રવ દ્રષ્ટિ હોય છે એ સ્પષ્ટ છે અને જો દ્રવ દ્રષ્ટિ આવી છે તો એના વિષયભૂત દ્રવ કેવું છે એ પણ એમાંથી નીકળે છે બે વાત સાથે સાથે એમાંથી સ્પષ્ટ થાય છે કોઈ પણ પ્રકારના પ્રશ્ન જ નથી કસાય તો મલિન ભાવ પણ આ તો શુદ્ધ ભાવનો પ્રમુખ પણ સ્થાન પાડે છે પ્રમુખ એટલે મુખ્ય પણ વાત બરાબર છે પ્રેક્ટિકલી એ રીતે છે પણ સમજણમાં બધી વાત લઈ લેવી પડે ઠેઠ સુધી નહીં સમજણમાં કસાય છોડવા યોગ્ય છે અને પેલી લાલચ રાખે તો કસાય ટાળવાની વાત નથી તો કસાય ભાવ વિવેકનો વિષય એ છે જ્ઞાનના વિવેકનો વિષય છે વિવેક વગર દ્રષ્ટિ પ્રગટ થતી નથી એ પણ એક પાયાનો સિદ્ધાંત છે એ રાખીને વાત છે પણ અહીંયા પ્રકરણ એ વિવેકનો નથી પ્રકરણ એટલું છે કે દ્રષ્ટિ કામ કરે છે કેવી રીતે એ વાત સમજમાં આવવી જોઈએ તો એને વિવેકના નિમિત્તે વિવેકના કારણે પણ પર્યાય દ્રષ્ટિપણું અને પર્યાય દ્રષ્ટિપણાને લીધે રહેતું જે પર્યાય મૂંઢપણું એ ન રહે નહીતર પર્યાય સુધારવાના હેતુથી પણ પર્યાય મૂંઢપણું જો ચાલુ રહે તો પર્યાય પર્યાય સુધરે નહી, પર્યાય સુધારવાની ઈચ્છા હોવા છતાં એ માર્ગ થી અજાણ હોવાને લીધે, એની વિધિ થી અજાણ હોવાને લીધે પર્યાય સુધરતી નથી. પર્યાય સુધારવી છે એને પર્યાયનું મૂળ પ્રભવ સ્થાન, ઉદ્ભવ સ્થાન જે સ્વદ્રવ છે ત્યાં એને સિંચન કરવું પડે. પર્યાય સુધારવા માટે પર્યાયમાં સિંચન કરવાનો પ્રશ્ન નથી, મૂળમાં પાણી આપવાની વાત છે. ફૂલને મોર આવ્યા છે ત્યાં એક વિશિષ્ટ વાત છે. પર્યાય સુધારવાની વાત દરેક ધર્મની અંદર છે. ક્રોધ ન કરવો, ક્ષમા રાખવી, અસત્ય ન બોલવું અને સત્ય પાળવું, એ વાત તો બધા ધર્મમાં છે, પણ એની સિદ્ધિ કેવી રીતે થાય એનું વિજ્ઞાન બીજા પ્રકારનું છે. એટલે ત્યાં એ વાત હોવા છતાં એ વાતની સિદ્ધિ થતી નથી, એનું કારણ આ છે. એ બધી વાતો આવા અધ્યાત્મ શાસ્ત્રો દ્રષ્ટિ પોતે પરિણતિ પણ છે શ્રદ્ધા ગુણની, પણ પરિણતિ જેટલી પરિણતિ એટલી બધી દ્રષ્ટિ નથી. જ્ઞાનને જ્ઞાનના પરિણામ, જ્ઞાનના ચાલુ પરિણતિ પરિણામની ક્રિયાને પરિણતિ કહેવાય. કોઈ પણ દ્રવ્યના પરિણામની ક્રિયાને પરિણતિ કહેવાય છે. પરિણામની ચાલુ ક્રિયા તે પરિણતિ, અનુભવની ચાલુ ક્રિયા તે અનુભૂતિ, પરિણામની ચાલુ ક્રિયા તે પરિણતિ. દરેક ગુણને દરેક દ્રવ્યને લાગુ પડે. દ્રષ્ટિ ગુણના શ્રદ્ધા ગુણના પરિણામને જ કહી શકાય. એના ઉપર વિશેષ વિચાર કરીને 217મો બોલ છે, એ પણ દ્રવ્ય દ્રષ્ટિ. દ્રવ્યમાં ઉત્પાદ વ્યય ધ્રુવ બધું હોવા છતાં કાંઈ દ્રવ્ય અને પર્યાય બંને સમાન કોટિના નથી. ઉત્પાદ વ્યય ધ્રુવના ત્રણ ગુણ છે, એના બે વિભાગ કરવામાં આવે તો ઉત્પાદ વ્યય છે એ પર્યાયના વિભાગમાં જાય છે અને ધ્રવ છે એ દ્રવ્યના વિભાગમાં જાય છે. દ્રવ્ય એટલે અહીંયા પ્રમાણના વિષયભૂત પદાર્થ, એને અહીંયા દ્રવ્ય કહ્યું. બે દ્રવ્ય, દ્રવ્ય શબ્દ બે જગ્યાએ વાપરા છે, દ્રવ્યમાં ઉત્પાદ વ્યય અને દ્રવ્યને પર્યાય. તો જ્યાં દ્રવ્યને પર્યાય લેવું છે ત્યાં ત્રિકાળી દ્રવ્ય, ધ્રવ દ્રવ્ય અને પર્યાય લેવી. ઉપર જ્યાં દ્રવ્યમાં ઉત્પાદ વ્યય ધ્રવ લેવું છે ત્યાં આખા પદાર્થમાં ત્રણેય આવી જાય છે, દ્રવ્યને પર્યાય બંને આવી ગયા એમ દ્રવ્ય લેવું છે. બે જગ્યાએ દ્રવ્યનો અર્થ જુદો જુદો છે. બીજો દ્રવ્ય શબ્દ છે એમાં ધ્રુવના અર્થમાં દ્રવ્ય છે અથવા ત્રિકાળી સ્વભાવના અર્થમાં દ્રવ્ય છે. અને પહેલું જે શબ્દ છે દ્રવ્ય, એમાં આખો પદાર્થ લેવો છે પ્રમાણનો વિષય. દ્રવ્યમાં ઉત્પાદ વ્યય ધ્રુવ બધું હોવા છતાં, આત્મ પદાર્થમાં ઉત્પાદ વ્યય અને ધ્રવ બધું હોવા છતાં કાંઈ દ્રવ્ય અને પર્યાય એટલે ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ, દ્રવ્ય એટલે દ્રવ્ય સ્વભાવ અને પર્યાય, એક સમયની પર્યાય શુદ્ધ હોય અશુદ્ધ હોય એ કાંઈ વિષય નથી, શુદ્ધ હોય તો પણ બરાબર છે, અશુદ્ધ હોય તો પણ, બંને સમાન કોટિના નથી. અશુદ્ધ તો સમાન કોટિનું નથી, પણ શુદ્ધ પર્યાય પણ સમાન કોટિનું નથી. કેવળ જ્ઞાનની પર્યાય પણ આખા દ્રવ્ય પાસે એની સમાન કોટીની નથી. એક કક્ષા નથી, કોટી એટલે કક્ષા, એક દરજ્જો નથી બંનેનો. કેવળ જ્ઞાન તો જ્ઞાન ગુણની એક સમયની પર્યાય છે, એના કરતા જ્ઞાન શક્તિ અનંત ગુણી છે. અને દ્રવ્ય સ્વભાવમાં તો જ્ઞાન શક્તિ ઉપરાંત બીજી અનંતી શક્તિઓ સાથે અભેદ છે, એનું નામ દ્રવ્ય સ્વભાવ છે. તો ક્યાંથી એક એક સરખી કોટી બની શકે, એક સરખી કક્ષા બંને નહીં હોઈ શકે. બીજું, પર્યાયનું આયુષ્ય એક સમયનું છે, કાયે કેવળ જ્ઞાન નહીં, સમયે સમયે નવી નવી થાય છે, એકની એક પર્યાય રહેતી નથી. જે કેવળ જ્ઞાન તો પણ પહેલા સમયની કેવળ જ્ઞાનની પર્યાય છે તે બીજા સમયની કેવળ જ્ઞાનની નથી, તે ત્યાર પછીના નથી, ત્યાર પછીના સમયની નથી, બધી એક થી બીજી જુદી છે. એને પર્યાય વ્યતિરેક ભાવે છે એમ કહેવામાં આવે છે. વ્યતિરેક એટલે જુદી જુદી માળાના મણકા જેવી, એક મણકો તો બીજો મણકો નથી, બધા સરખા હોય તો પણ. દ્રવ્યમાં ઉત્પાદ વે ધ્રુવ બધું હોવા છતાં કઈ દ્રવ અને પર્યાય બંને સમાન કુટીના નથી. દ્રવ્યની કુટી ઊંચી જ છે અને પર્યાયની કુટી નીચી નથી વાપરી, નાને જ છે. કેમ કે પર્યાયમાં તો ક્ષાયિક પર્યાય બદલી લીધી, નીચ કુટી ની પર્યાય છે એમ ન કહેવાય. મલિન પર્યાય ને નીચ કુટી ની કહો, શુદ્ધ પર્યાય ને ઉચ્ચ કુટી ની પર્યાય કહો. અહીંયા નીચ કુટી એવો શબ્દ નથી વાપર્યો, પણ પર્યાય ની કુટી નાની છે. એક એક શબ્દ થોડી થોડી ને અર્થ નો અનર્થ કોઈ કરી બેસે નહીં. શા માટે કહેવું પડે છે કે જીવને પર્યાયની મુખ્યતા એટલી બધી વર્તે છે ધર્મ કરવાને બહાને પણ કે દ્રવ્યને ભૂલી જાય છે. કે સત્શાસ્ત્રોમાં અને ધર્માત્માઓના શ્રી મુખેથી અધ્યાત્મ પર્યાયોનો મહિમા ઘણો કરવામાં આવ્યો છે. સમ્યક દર્શનનો એવો મહિમા કર્યો છે, દશાનો એવો મહિમા કર્યો છે, હરિયંત દશા અને સિદ્ધ દશાના પણ એવા મહિમા ખૂબ કરવામાં આવ્યો છે. તો પણ જેણે એ મહિમા કર્યો છે એને તો દ્રવ્ય દ્રષ્ટિ રાખીને કર્યો છે. એને દ્રવ્યની મુખ્યતા રાખીને કર્યો છે, અથવા દ્રવ્ય સાથે પર્યાયનો એકત્વ છોડીને કર્યો છે. અને જેને એકત્વ છોડ્યું નથી એ મહિમા કરવા જાય ને એકત્વને દ્રઢ કરી જાય તો મિથ્યાત્વને દ્રઢ કરે. વિષય ચાલે અધ્યાત્મ પર્યાયોની પ્રશંસાનો, આત્માને ગુણ પ્રીતતા હોય એની પ્રશંસાનો ને એની સ્તુતિનો વિષય ચાલે અને મિથ્યા દ્રઢ થાય. આ સાવધાની જેમ તપશ્ચર્યા કરવા જતા પરદ્રવ્યની ક્રિયાનું કર્તૃત્વ ઊભું થવાનો મિથ્યાત્મનો મોટો દોષ લાગી જાય. મેં આહારનો અર્થ, મેં આહારનો ધ્યાન કર્યું એમ અહીંયા કહે છે કે તું અધ્યાત્મ પર્યાયના વખાણ કર ત્યારે ધ્યાન રાખજે. પર્યાયનો એકત્વ છોડવાનું જે મૂળ કાર્ય છે એ કાર્ય કરવાનું જો બાકી છે તો એ કાર્ય ઉપર તારો લક્ષ્ય હોવો, લક્ષમાંથી એ વાત છૂટવી ન જોઈએ. અને અધ્યાત્મ પર્યાયનો મહિમા થાય તો યથાર્થ છે. અને અધ્યાત્મ પર્યાયનો મહિમા કરતા પર્યાયનો એકત્વ દ્રઢ થતું હોય તો તે મહિમા યથાર્થ નથી. ભલે અધ્યાત્મ પર્યાયની વખાણ થતા હોય તો પણ તે યથાર્થ નથી. યથાર્થતા યથાર્થતાના પ્રકરણમાં આ એક બહુ વિશાળ વિષય છે, યથાર્થતાનો ન યથાર્થતાનો ક્યાં ક્યાં કેમ લાગુ પડી જાય છે ખ્યાલ રહેતો નથી. વાત કરે કે હા શું સમ્યક દર્શન, શું દ્રવ્ય દ્રષ્ટિ, એ દ્રષ્ટિનો મહિમા દ્રવ્યનો મહિમા કરવા માટે, પર્યાયનો મહિમા કરવા માટે. જેમ કોઈ કંપનીના મેનેજરને એમ કહેવાય કે આ મેનેજર પાસે લાખો થઈ ગયા, કરોડો થઈ ગયા, કંપની તો બહુ રડે છે. શેઠિયાઓ પાસે તો કેટલા પૈસા છે હિસાબ નથી એનો, દેશ પરદેશની અંદર એના ધંધા હોતા છે, પણ એના મેનેજરો કરોડપતિ થઈ ગયા છે. એનો અર્થ શું? મેનેજરના વખાણ કરવા છે તો અંદાજ બાંધ કે એના એના શેઠિયા પાસે શું છે એમ કહેવા માટે વાત. એમ સમ્યક દર્શન ની શાંતિ કે કેવળ જ્ઞાન ની શાંતિ એ પર્યાય ની શાંતિ બતાવવા માટે નથી, પણ તને ત્યાંથી બીજેથી શાંતિ સમજાતી નથી એટલે દ્રવ્ય ની શાંતિ સમજાવવા માટે પર્યાય ની શાંતિ. પર્યાય નો વૈભવ દ્રવ્ય ના વૈભવ ને સમજાવવા માટે છે, એના બદલે દ્રવ્ય નો વૈભવ લક્ષમાં જ ન રહી અને એકલો પર્યાય નો વૈભવ લક્ષગત રહ્યા કરે તો પણ એમાં યથાર્થતા છૂટી જાય છે અને અયથાર્થતા ઉત્પન્ન થઈ જાય છે. ગુણ પ્રાપ્ત થવાને બદલે અવગુણ ની પ્રાપ્તિ થવાને રસ્તે આગળ વધી જાય. શરૂઆતમાં ખબર ન પડે, આગળ જતા એ પરિસ્થિતિ ઉભી થાય કે અવગુણ વધે, ગુણ ન પ્રગટે ને અવગુણ વધે. તત્વ નો પ્રચાર કરવો કે નહીં ચાલે છે, તત્વ નો પ્રચાર કરવો, જે પર્યાય અને દ્રવ્ય નું એકત્વ થઈ રહ્યું છે એ મિથ્યાની ગાંઠ છે અને જન્મ મરણ ની ગાંઠ છે. અનંત જન્મ મરણ ની ફાંસી એ છે, એને ભૂલી જા. પછી તો એને કઈ છોડવાનો પ્રશ્ન, એ ગાંઠ ને છોડવાનો પ્રશ્ન રહેતો નથી. એટલે પર્યાયની કુટી નાની છે એમ કહેવા પાછળ, જીવને પર્યાયની મુખ્યતા ઘણી વર્તે છે અને એ મુખ્યતા આડે એને દ્રવ્યની મુખ્યતા અથવા દ્રવ્યની માનતા લક્ષમાં આવતી નથી, સમજાતી નથી અને સાચું હિત કરવાનું એનું કારણ પણ. Спасибо.